ਕਵੀ ਅਕਸ਼ਰ ਧੰਮ ਥੀ ਅਵਨੀ ਮਾਂ ਜੇ ਦੇਹਧਾਰੀ ਰਹਾ ਆਪਿਆ ਸੁਖ ਅਪਾਰ ਭਗਤ ਜਨ ਨੇ ਦੀਲੇ ਧਰੀ ਨੇ ਦਇਆ ਕੀਦਾ ਚਾਰੁ ਚਰਿਤ੍ਰ ਗਾਨ ਕਰਵਾ ਜੇ ਨੇ ਕਰੁਣਾ ਕਰੀ ਵੰਦੁ ਮੰਗਲ ਮੂਰਤੀ ਉਰ ਧਰੀ ਸਰਵੋਪਰਿ ਸ੍ਰੀ ਹਰਿ ਜੈਨੀ ਸਾਧੁ ਸੁਵਾਸ ਆਜ ਜਗਮਾਸੀ ਜੀ ਸਵਰੂਪੇ ਦਿਸੇ ਧਰਮ ਗਿਆਨ ਵੈਰਾਗ੍ਯ ਭਕਤਿ ਮਹਿਮਾ ਏਕ ਕਥੀ ਸ੍ਰੇਸ਼ਠ ਛੈ ਬੋਲੇ ਬੋਲੇ ਅਮੋਲ ਸ਼ਬਦ ਮਧੁਰਾ ਸਾਕਸ਼ਾ ਸੁਧਾ ਤੋ ਜਰੇ ਏਵਾ ਸਵਾਮੀ ਹਰਿ ਪ੍ਰਸਾਦ ਵਿਪੁਨੇ ਸਨੇਹੇ ਨਮੀ ਸ਼ਬਦ। ત્રણ દિવસ પછી ગુરુ પૂર્ણિમાનો મંગલકારી દિવસ આવી રહ્યો છે। ભારતીય સંસ્કૃતિમાં સૌથી મોટો દિવસ ગણી શકાય, સાથી કે ભારતના જેટલા શાસ્ત્રો છે, 18 પુરાણો અને 18 ઉપપુરાણો, એ બધાની રચના ભગવાન વેદવ્યાસજીએ કરી, એમાં રામાયણ પણ આવી ગયું, મહાભારત પણ આવી ગયું અને શ્રીમદ ભાગવત ગીતા પણ। એમનો પ્રાગટ્ય દિવસ અષાઢ સુધી પૂર્ણિમાને દિવસ એટલે વ્યાસ પૂર્ણિમા તરીકે એ દિવસ આખા દેશમાં જ્યાં બી ભારતીયો વસતા હોય છે ત્યાં ઉજવાય છે। આદિ ગુરુ હોવાના કારણે એને ગુરુ પૂર્ણિમા પણ કહેવાય છે। મોટે ભાગે શિષ્યોએ ગુરુના આશ્રમમાં ગુરુ પાસે જઈ અને આશીર્વાદ લેવાના હોય છે, આશીર્વાદ લે છે, દક્ષિણા આપે છે, એ આપણી પરંપરા છે। પણ અહીંયા ઉલટું થાય છે કે સ્વામીજી જેવો પુરુષ સામેથી આપણી પાસે આવે છે, જે આપણે એમની પાસે જવાનું હોય એને બદલે એ આપણી પાસે આવે છે। પણ એ આપણી પરની બહુ મોટી કરુણા છે। સ્વામીજી એવું કહે છે કે લંડનનો સમાજ, અમે આખી દુનિયાના ઘણા બધા સિટીમાં વિચરણ કરીએ છીએ, યુએસમાં બધું જ, એટલાન્ટા, ન્યૂજર્સી, શિકાગો, કેલિફોર્નિયામાં, લોસ એન્જલસ, સેન ફ્રાન્સિસ્કો, ટોરન્ટો, ન્યુયોર્ક, ન્યૂજર્સી, વોશિંગ્ટન, ઘણા બધા। પણ સ્વામીજી કહે છે સૌથી વધુ ધાર્મિક અને સંસ્કારી કોઈ સમાજ હોય એ લંડનનો સમાજ છે। એટલે સ્વામીશ્રી દર વર્ષે અહીંયા પધારે છે। થોડાક યુવકો છે, 700-800 હજાર જેટલા, અને થોડા 20-25-50-100 કુટુંબ છે જેને માટે સ્વામીજી વધારે છે અને બધાને દર્શન આપે છે, આશીર્વાદ આપે છે, સુખ આપે છે। વાત એટલી કરવી છે કે સ્વામીશ્રી 81 વર્ષની ઉંમરે આપણી વચ્ચે વધારી રહ્યા છે, એવા કોઈ પુરુષ એનું ચોક્કસ કોઈ હેતુસર વિચરણ છે। આપણે પણ અત્યારે અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે લાભ લેવા માટે આવ્યા છીએ। ગુરુ પૂર્ણિમાનો મંગલકારી દિવસ આપણને બધાને ખબર છે કે ગુરુ કેવા હોય ને ગુરુ શું કાર્ય કરે। ગુરુદ્રોણ અને એકલવ્યની આપણને ખબર છે કે ગુરુદ્રોણ બાણ વિદ્યા શીખવાડતા હતા, એમાં રસ્તામાં એક કૂતરું ઝાડીની પાછળ ડિસ્ટર્બ કરતું હતું ભસીને। ગુરુ વિચારે કે આને બંધ કેવી રીતે કરવું, એટલામાં કોઈકે કૂતરાને બંધ કરી દીધું ભસતું। ગુરુદ્રોણને ખબર પડી કે કોઈનું તીર એના મોઢામાં ગયું છે, નહીં તો આ બંધ ના થાય। ઝાડીની પાછળ જઈને જોયું તો કોઈએ એવી રીતે તીર માર્યું હતું કે એક તીરમાંથી ઘણા બધા તીર થાય અને કૂતરાના મોઢામાં એવી રીતે સમાઈ જાય કે કૂતરું બોલી પણ ના શકે, ભસી પણ ના શકે અને કૂતરાને અંદર મોઢામાં લોહી પણ ના નીકળે। દ્રોણે વિચાર કર્યો કે આવી વિદ્યા તો હું એકલો જાણું છું, કે આ કોને માર્યું હશે બાણ। એટલે બાણ જે દિશામાંથી આવતું હતું એ દિશામાં તપાસ કરી તો ત્યાં એકલવ્ય હતો। ગુરુદ્રોણ ને બધા શિષ્યો પાસે ગયા ને ગુરુદ્રોણે પૂછ્યું કે બેટા તે બાણ માર્યું આ કૂતરાને, તો કે હા, તો કે કેમ માર્યું, તો કે ગુરુદેવ તમે પેલી બાજુ બાણ વિદ્યા શીખવાડો છે મને ખબર છે અને અહીંયા હું પણ શીખી રહ્યો છું, વચ્ચે ડિસ્ટર્બન્સ થતું હતું એટલે મેં કૂતરાને બંધ કર્યું। ગુરુદ્રોણે કહ્યું કે આ વિદ્યા કેવળ હું જાણું છું, તને કોને શીખવાડી? ત્યારે એને હાથ જોડીને કીધું ગુરુદેવ તમે શીખવાડી। તો કે મેં ક્યાં તને શીખવાડી, એકચ્યુઅલી એને એડમિશન જ નહોતું આપ્યું, એ ગયો તો શીખવા માટે ગુરુદ્રોણ પાસે। ત્યારે ગુરુદ્રોણે કહ્યું હું બેકવર્ડને નથી બનાવતો। તો કે તું કેવી રીતે શીખ્યો? તો કે આ તમારી મૂર્તિ છે, માટીની મૂર્તિ બનાવી હતી ગુરુદ્રોણની. આ મૂર્તિમાંથી પ્રેરણા લઈને હું આ બાણ વિદ્યા શીખ્યો છું. આ આપણી સંસ્કૃતિ છે. જે એક માટીની મૂર્તિમાંથી બાણ વિદ્યા આટલું શીખી શકતો હોય, પછી ગુરુદ્રોણને એમ ખબર હતી કે આ માણસ આગળ વધી જશે તો અર્જુન અને મારા દીકરા અસ્વસ્થામાંનું શું થશે. એટલે એને કહ્યું કે તું મને ગુરુ માનતો હોય તો ગુરુ દક્ષિણામાં તારે કંઈક આપવું જોઈએ. તો કે પ્રભુ તમે કહો તે આપું. તો કે તારા જમના હાથનો અંગૂઠો મને કાપીને આપી દે. અંગૂઠા ઉપર બાણ વિદ્યા ચાલતી હોય છે અને એ અંગૂઠો ચપ્પુથી કાપીને પોતાના ગુરુના ચરણોમાં સમર્પિત કરે છે, એવી આપણી સંસ્કૃતિ છે. એની જિંદગીમાં એ પછી કશું નથી કરી શકવાનો, પણ ગુરુને સંપૂર્ણનું સમર્પણ એ જે ભાવના છે, તો એની પાછળ એક આધ્યાત્મિકતા છે. આધ્યાત્મિકતા એટલે શું? ગુરુ કોને કહેવાય? કે જે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એને ગુરુ કહેવાય. જે ભગવાનના સુખે સુખિયા હોય એને ગુરુ કહેવાય. કોઈ પણ વ્યક્તિને પોતાના યોગમાં લે ત્યાંથી ધામમાં જતા સુધી એની સાથે પ્રેમ કરુણા અને આત્મીયતાથી આખી જિંદગી દાખલો કરે અને એના આત્માને પોતાના જીવ બનાવે એનું નામ ગુરુ કહેવાય. એ સાચી ગુરુની પરંપરા છે. ભગવાન સ્વામિનારાયણ ધરતી પર પધાર્યા, ભગવાન રામચંદ્રજી પધાર્યા, ભગવાન કિશન પધાર્યા, મહાવીર સ્વામી, ભગવાન બુદ્ધ પધાર્યા, શિવશક્તિ પધાર્યા. પણ એક ગુરુની પ્રણાલિકા ધરતી પર અખંડિત રાખવા માટે એક મુસલમાન પઠાન સ્વામિનારાયણ ભગવાનના વખતમાં ભાયાવદરની સીમમાં પ્રવેશ કરે છે. અંતરમાં ખૂબ બળતરાને મૂંઝવણ હતી. એને શાંતિનો અનુભવ થયો, નવા કોઈ વાઇબ્રેશન ઓરાનો સ્પર્શ થયો. એને કોઈને પૂછ્યું કે આ ગામમાં કોઈ ઓલિયા કે ભગવાન આવ્યા છે ખુદા? તો કે હા, આ જગ્યાએ જાઓ, રામાનંદ સ્વામી આવ્યા છે. અને રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર ગણાતા. એ રામાનંદ સ્વામીના દૂરથી દર્શન કરે છે. નીચે નીલકંઠવર્ણી તરીકે સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હોય છે. એની ને નીલકંઠવર્ણીની આંખ એક થતા એને સમાધિનો અનુભવ થાય છે. એ સમાધિમાં એને બેહિસ્તના દર્શન કરે છે. આપણે એને અક્ષરધામ માનીએ છીએ, વૈષ્ણવ એને ગોલોક માનીએ છીએ, વૈકુંઠ માનીએ છીએ, ક્રિશ્ચિયનો એને હેવન માને છે, સ્વર્ગ માને છે, એવી રીતે મુસ્લિમો બેહિસ્ત માને છે. એ બેહિસ્તની અનુભૂતિ એને સમાધિ કરાવીને નીલકંઠવણીએ થોડી ક્ષણો માટે કરાવી. એની અંદર એને જોયું 80,000 પૈગંબરો જેની અસલી ખુદાની બંદગી કરે છે, એવા સુખ શાંતિને આનંદનો અનુભવ કરાવ્યો. અને ત્યારે એને સિંહાસન પર જોયું કે ખુદા કોણ છે. તો જોયું તો ખુદા તો નાનકડા નીલકંઠવણી બેઠેલા છે. જ્યારે સમાધિમાંથી પ્રભુ બહાર લાવ્યા ત્યારે એને સભામાં આવીને બધાની વચ્ચે કીધું કે હિન્દુ મેં ઉલટી રીત કયો હે? તો કે ક્યાં? તો કે ખુદા નીચે બેઠા હોય ઓર ઓલિયા ઉપર બેઠા હે. ત્યારે નીલકંઠવર્ણીએ બે હાથ જોડીને કીધું, પઠાણ સાહેબ વધુ ન બોલશો, અમારા હિન્દુમાં રીત એ છે કે ભગવાન કિશન સોળે કળાએ સંપૂર્ણ હતા, છતાંય સાંદીપની ઋષિના આશ્રમમાં જઈ અને વિદ્યાભ્યાસ કરવા ગયા હતા. ભગવાન શ્રીરામ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહેવાય, અને છતાંય એ પણ વશિષ્ઠજી અને વિશ્વામિત્રજી પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. આપણને બધાને ખબર છે કે વિશ્વામિત્રજીએ 60,000 વર્ષ તપસ્યા કરી, પણ મેનકાના ડાન્સ સામે, એના રૂપ સામે એનું બ્રહ્મચર્ય ખલાસ થયું હતું. તો એ ભગવાન છે શિવ કહેવાય, એ જીવ પાસે વિદ્યા શીખવા જાય એની પાછળનો હેતુ શું છે? ભગવાન સ્વામિનારાયણ કહેવાય એ માગતા હતા કે ભગવાનના અવતારો બધા સંપૂર્ણ હોવા છતાંય એક જીવ જેવા ગુરુની પાસે જઈ અને એની પાસે વિદ્યાભ્યાસ શીખવા જાય છે, એની પાસે જ્ઞાન મેળવવા પાસે જાય છે. એની પાછળની ભાવના એટલી જ છે કે ભવિષ્યમાં ભગવાન પ્રગટ ના હોય, ધરતી તો ભગવાનનું પ્રાગટ્ય ના હોય તો ચાલે નહીં. કૃષ્ણ ભગવાને કહ્યું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુથાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ધર્મ સંસ્થાપ ના થાય, અધર્મનો નાશ કરવા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે કૃષ્ણ ભગવાને કીધું સંભવામી યુગે યુગે. હવે એક યુગ તો કરોડો વર્ષનો થાય અને ભગવાનનું પ્રાગટ્ય થાય અને એ વખતે આપણો જન્મ ના થાય તો કલ્યાણ કેવી રીતે થાય? પણ શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભાગવતમાં કીધું છે કે 39 ગુણયુક્ત રાજા હોય અથવા તો 30 લક્ષણયુક્ત કોઈ સંત હોય, સાધુ હોય, એના દ્વારા ધરતી પર મોક્ષનું દ્વાર કાયમને માટે ખુલ્લું રહેશે, એવો ભગવાન કિશનના આશીર્વાદ. સ્વામિનારાયણ ભગવાને પણ આશીર્વાદ આપી દીધા કે કીર્તિ કાંચન અને કામિનીનો રસ અને રાગ નહીં હોય એવા પુરુષ દ્વારા અમે ધરતી પર અખંડિત રહીશું. સ્વામિનારાયણ ભગવાને કરુણા એ કરીને ગુણાત્યાન સ્વામીજીને ધરતી પર લઈ આવ્યા. એ ગુણાત્યાન સ્વામીજી કેવા હતા, એના માટે ભગવાન સ્વામિનારાયણે કીધું, જો તમે તમારા દેહને ભૂલો તો આ સાધુ અમારી મૂર્તિને ભૂલે. સાણસીમાં સાપ પકડ્યો હોય એમ અમારી મૂર્તિને એ અખંડ ધારીને ત્રણેય અવસ્થામાં જીવે છે. એવા ગુણાત્યાન સ્વામી, એના થકી ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો કે એવા સંત દ્વારા એક ગુરુ પ્રણાલિકા ચાલુ રહે, એના માટે ધરતી પર ભગવાન પ્રગટ રહ્યા. એ ગુણાત્યાન સ્વામી બી લાખો માણસોનું ટ્રાન્સફોર્મેશન કર્યું. સંત એવા હોય કે મઠ મંદિર આશ્રમ બનાવીને બેસી ના રહે, કેવળ પ્રીચ કરીને લોકોને ઉપદેશ આપીને ચાલતા ન થાય, એના જીવનની અંદર રસ લે, એને પ્રેમ આપે, એને આત્મીય સ્પર્શ આપે, એના જીવનમાં દાખલો કરે, એના વ્યસનો છોડાવે, એની અન્ડરસ્ટેન્ડિંગ બદલે, એને નેગેટિવિટીમાંથી પોઝિટિવિટીમાં લઈ જાય, એના આત્માને વિશે અંદર રહેલો કચરો સાફ કરે, અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા આદિ અનંત કલ્યાણકારી ગુણો એને ભગવાનના હૈયામાં એના હૈયામાં પ્રગટાવી અને છેલ્લે ભગવાનની મૂર્તિ બક્ષિસમાં આવે. એ ભગવાન સ્વામિનારાયણે એ સંકલ્પ કર્યો. જેટલું ઇઝી બોલીએ છીએ ને એટલું નથી. માણસ વ્યસન નથી છોડી શકતો. ગમે એટલી મોટી સભા હોય અને સ્મોકિંગ કરવાનું જ્યારે મન થાય ને, એડિક્શન હોય તો ઊભો થઈને 80 કિલોના માણસને બાથરૂમ સુધી જવું પડે. કારણ એ પોતાની આદતને નથી છોડી શકતો. એવા સમયની અંદર વ્યસનો તો મુકાવવા એ ઇનિશિયલ સ્ટેજ છે. જે ગુણાતીતાનંદ સ્વામીજી ભગવાન સ્વામિનારાયણ વખતના, જેને ભગવાન સ્વામિનારાયણ સાકાર બ્રહ્મને ધરતી પર લઈ આવ્યા, એ ગુણાત્યાન સ્વામીજી કેવા હતા? ગુણાત્યાન સ્વામી ઉનાના જંગલોમાં જતા હતા. સાથેવાળા સંતોએ કીધું કે સ્વામી ડેન્જર રસ્તો છે, ના જવાય. ગુણાત્યાન સ્વામી કે આપણી જોડે ભગવાન છે, ડરવાનું કોનાથી? તો કે સ્વામી અહીંયા વાલેરા વરુ નામનો ડાકુ રહે છે, અત્યાર સુધી ઇનકમિંગ છે, આઉટ ગોઈંગ નથી. જેટલા ગયા છે એ પતી ગયા છે, કોઈ પાછા આવ્યા નથી, એટલો ખૂંખાર અને ખતરનાક માણસ છે. ગુણાત્યાન સ્વામીજી કે તમે પાછળ ચાલજો, હું આગળ ચાલીશ, કોઈથી ડરશો નહીં, ભગવાન સ્વામિનારાયણ આપણી જોડે છે. ગુણાત્યાન સ્વામીજી પહોંચ્યા, એના માણસો પકડીને વાલેરા વરુ પાસે લઈ ગયા. ગુણાત્યાન સ્વામીજીને દ્રષ્ટિ થઈ, દર્શન થયા. ગુણાત્યાન સ્વામીની આંખનો પ્રેમ એ અમૃત વર્ષા કરતો હતો, એને અંતરમાં ભાવના થઈ આ સ્વામીના પગમાં પડું. ગુણાત્યાન સ્વામીના પગમાં પડ્યા, ગુણાત્યાન સ્વામી 2 ડગલા પાછા હટી ગયા. તો કે સ્વામી કેમ પગને સ્પર્શ નથી કરવા દેતા? ગુણાત્યાન સ્વામીજી કે પહેલા ત્યાં કેટલા પાપ કર્યા છે તને ખબર છે? તો કે સ્વામી પાપ ના કરું તો શું કરું? તો કે તને પ્રોબ્લેમ શું છે? તો કે મારો નાનો ભાઈ સિદ્ધિ વરુ છે, એની મારી જમીન જાયગાદ પચાવી પાડી છે, એની સામે હું બારવટે ચડ્યો છું. ગુણાત્યાન સ્વામી કે તું બારવટે ચડ્યો બરાબર છે, પણ નિર્દોષ માણસને મારે એનું પાપ કોણ ભોગવશે? તારે હૈયાને વિશે હિંસક વૃત્તિ થઈ ગઈ, એ હિંસક વૃત્તિ તારી કોણ કાઢશે? તો કે સ્વામી શું કરું, પણ મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. ગુણાત્યાન સ્વામી કે તારો ગરાસ તને સામેથી બોલાવીને આપે તો? તો કે તો સ્વામી વિચારું. ગુણાત્યાન સ્વામીને પહેલા જમવાનું બનાવ્યું હતું. સ્વામી જમો. ગુણાત્યાન સ્વામી કે સંકલ્પ કરતો, જમો, બાકી જમવા નવરો નથી. એ દૂધપાક બનાવડાવીને સ્વામીને જમાડ્યા. સ્વામીજી કીધું, ચિંતા ના કરીશ, તારો ભાઈ તને સામેથી સમાધાન માટે બોલાવે, સંધિ કરવા બોલાવે, ત્યારે વિશ્વાસ કરજે, અવિશ્વાસ નહીં કરતો. અને બીજી વાત, સ્વામી ક્યારે આવશે એ મને? તો કે 8મા દિવસે તારો ગરાસ તને સામેથી પાછો મળી જશે. તો કે સ્વામી મને 8 દિવસ ગમતા નથી આવડતું. તો ગુણાત્યાન સ્વામી પોતે પેટને દોરી બાંધી રાખતા હતા, પોતાનું શરીર ના વધે એક ઇંચ પણ, એના માટેની જાગ્રતતા માટે. અને એ ગુણાત્યાન સ્વામી દોરી કાઢી અને એને 7 ગાંઠો વાળી. ગુણાત્યાન સ્વામી કે દરરોજ સૂર્યોદય થાય એટલે 1 ગાંઠ ખોડી નાખજે, બધી ગાંઠ પૂરી થાય તે દિવસે તારા ભાઈનું આમંત્રણ આવશે, તે જ દિવસે સમાધાન થઈ જશે, તું સમાધાન કરી લેજે. ગુણાત્યાન સ્વામીના કયા પ્રમાણે એના ભાઈએ 7મે દિવસે આમંત્રણ મોકલ્યું, એની બધી ગાંઠો છૂટી ગઈ, મળ્યા, સમાધાન થઈ ગયું. બીજે દિવસે ગુણાત્યાન સ્વામી પાસે જૂનાગઢમાં એ રૂપિયાના કોથળા ભરીને આવ્યો. એના ભાઈએ ગામ ગરાસ આપી દીધું, પાછળના હિસાબના પૈસા આપી દીધા. ગુણાત્યાન સ્વામીજીના ચરણોમાં એને રૂપિયાનો ઢગલો કર્યો. એ જમાનામાં 7000 રૂપિયા હતા. હું વાત કરું છું 200 વર્ષ પહેલાંની. 200 વર્ષ પહેલાંના 7000 રૂપિયા એટલે અડધું ફેમિલી લેવાય, કેટલા બધા રૂપિયા કહેવાયનું મલ્ટીપ્લિકેશન કરીએ તો. ગુણાત્યાન સ્વામી કે શું કરે છે આ બધા, અમારે નહીં જોઈએ. સ્વામી આ તો મારા ગયેલા હતા, મારા બેડ ડેપ્ટ હતું, મારા ભાઈએ પચાવી પાડ્યા હતા, તો પાછલો હિસાબ કરીને આપ્યા છે. ગુણાત્યાન સ્વામી કે અમે સ્ત્રીધનના ત્યાગી છે, અમને પૈસા નહીં જોઈએ. તો કે શું કરું? તો કે તું ધર્મ કાર્યમાં વાપર. અને એ માણસે એ જ પૈસાનું એના ગામમાં મંદિર માણસામાં બનાવ્યું છે, અને આજે પણ એ મંદિર છે. એની ગેંગમાં એક જેઠો કરીને હતો, અને જેઠાએ જોયું કે આ વાલેરાનું ટ્રાન્સફોર્મેશન કોઈ ગુણાતીયાના સામે કર્યું અને એના જીવનું રૂડું થઈ ગયું છે તો મારું કેવી રીતે થાય? કારણ કે એના કરતાં વધારે ખતરનાક માણસ આ હતો. એને ત્રણ પત્ની હતી અને ત્રણેય પત્નીના ફાધરને મારી નાખીને એને લગ્ન કરેલા. માણસ તો હતો 200-200 ચકલાની જીભને શાક બનાવીને ખાતો એવો હતો. માણસને મારવું અને ચીબડું કાપવું સરખું હતું એના માટે. પણ એ ગુણાત્યાન સ્વામીજીના આશીર્વાદ, એને વાલેરા વરુને કીધું આપણી વચ્ચે સ્વામીશ્રી પધારી રહ્યા છે, આપણે સ્વામીશ્રીના દર્શન કરીશું પોતાના સ્થાનમાં બેસીને. સજાનંદ સ્વામીજી મહારાજની જય. થોડીક મિનિટોમાં વાતને પૂરી કરી દઈએ. જેઠાએ વાલેરા વરુને કહ્યું કે તારા જીવનનું પરિવર્તન થયું, તું સારો સાચો માનવ થયો, માનવથી આગળ વધીને સાચો ભક્ત થયો, મારું જીવન તો તારા કરતાં બહેતર છે, તો મને કેવી રીતે થઈ શકે? તારે કે તું ચાલ સ્વામીજી પાસે. તારે એને કહ્યું કે સ્વામીજી મને સ્વીકારશે, હું તો કેવો છું? ત્યારે વાલેરાએ કહ્યું કે એક વસ્તુ કરજે, ગુણાત્યાન સ્વામીજી તને કદાચ કોઈ કડક શબ્દમાં કશું કહે, તું પ્રેમથી સ્વીકારજે અને સ્વામીજીના શરણે જજે, હાથ જોડીને વિનંતી કરજે અને જેમ કહે તેમ કર્યા કરજે. એ ગુરુમંત્ર લઈને એ ગુણાત્યાન સ્વામીજી પાસે આવે છે. ગુણાત્યાન સ્વામીજીને જોઈને તરત બોલ્યા વાલેરા વરુને કે આ જનાવરને તું અહીં ક્યાં લઈ આવ્યો? ઉપેક્ષા તો કરી ગુણાત્યાન સ્વામીજીએ, પણ પેલો મળ્યો તો એનો ગુરુ એને શીખવાડેલું કે સ્વામી ગમે તેવું કડક કે પણ તું પ્રેમને આત્મીયતા નહીં છોડતો. એને કીધું કે સ્વામી હું છું તો જનાવર, કદાચ જનાવર કરતાં નીચે છું, પણ સુધરવા આવ્યો છું, માનવ બનવા આવ્યો છું, ભક્ત બનવા આવ્યો છું. વાલેરા વરુને સ્વીકાર્યો, મને નહીં સ્વીકારો? ગુણાત્યાન સ્વામીજી કે હું કહું એમ કર્યા કરજે, તારી જિંદગી બદલાઈ જશે. તો કે સ્વામી માળા તો ફેરવી નથી શકતો, મારું મન નર્યું હિંસક છે, મારું મન નર્યું રજોગુણી છે, નર્યું ગંદકીથી ભરપૂર છે. ગુણાત્યાન સ્વામી કે હું કહું એમ કર્યા કરજે ને? તો કે કઈ સેવા આપો મને સ્વામી? ગુણાત્યાન સ્વામી બી કેવા, એ કે મને આ બધા ભક્તોની સેવા હું કેવી રીતે કરીશ? ગુણાત્યાન સ્વામી કે હું કહું એમ કરજે. એટલામાં ગુણાત્યાન સ્વામી પાસે કોઈક પટેલોનું ટોળું આવ્યું ને એને કહ્યું કે સ્વામી ભરવાડ લોકોએ અમારા ગામની જમીન પચાવી પાડી છે, તો કંઈક રક્ષા કરો ને. ગુણાત્યાન સ્વામી કે જેઠા તારી સેવા ચાલુ. પેલો કે સ્વામી ફાવશે? લાકડી લઈને ઊભો રહી ગયો. બોલો કોની કોની માએ દૂધ ધાવે છે? આવો આ ભગતોની જમીન છોડી દો, નહીં તો તમારે મારે વોર થશે. પેલાની ધા કેવી હતી, કદાચ બે ચાર મારી પણ દે. ગુણાત્યાન સ્વામી એવા પ્રકારની સેવા આપી. થોડું ટ્રાન્સફોર્મેશન થયું એટલે ગુણાત્યાન સ્વામી કે હજુ એક સેવા કરવી છે, તારે ત્રણ ત્રણ પત્ની છે. તો કે શું? તો કે તારું ગામ રસ્તાનું છે, જેટલા હરિભક્તો આવે જાય એને પ્રેમથી જમાડજે, પાણી પાજે, નાસ્તો કરાવજે, ભગવાનના ભાવથી સેવા કરજે. તો કે સ્વામી ફાવશે. ગુણાત્યાન સ્વામીના વચને એને સેવા શરૂ કરી. બીજા બે ત્રણ વર્ષની અંદર એના હૈયામાં શાંતિ થવા માંડી, એનું અંતરણ બદલાઈ ગયું. ગુણાત્યાન સ્વામી કે હજુ એક સેવા છે. તો કે તારી બુદ્ધિ જડત્વને પામેલી છે, નાલાયક છે. અહીં જેટલા ભક્તો આવે ને એનું પોઝિટિવ જોજે, એના ગુણ જોજે, એને વિચારજે અને ભગવાનને પ્રાર્થના કરજે. એને પાછું 6 મહિના આ પ્રેક્ટિસ કરી. ગુણાત્યાન સ્વામી કે હવે તારું અંતકરણ શુદ્ધ થઈ ગયું છે. ગુણાત્યાન સ્વામી બોલાવી અને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા, જેવી રીતે હું ભગવાનના સુખે સુખ્યો છું એવી રીતે તું આજથી તારા અંતરને વિશે ભગવાન પધરાઈ જશે અને તું ભગવાનના સુખે સુખ્યો થઈ જઈશ. એ ગુણાત્યાન સ્વામીજીએ આવું લાખો માણસોનું ટ્રાન્સફોર્મેશન કરેલું. આચાર્ય મહારાજે પૂછેલું, બળદ બીમાર પડ્યો હતો ત્યાં, કે જુનાગઢના જોગી આવે છે, પેલા બળદનો ટોળું લઈને આવી ગયા. ગુણાત્યાન સ્વામીને પૂછ્યું, આચાર્ય મહારાજે આવા કેટલા પકવ્યા છે? તો કે બધાના માથા કાપીને આ ખેંગાર વાવ ભરી દઈએ એટલા ભક્તો અત્યારે સુરત દેશમાં છે. ગુણાત્યાન સ્વામી એટલા બધા ભક્તોના જીવન બદલેલા, અને એ જ ભગવાન સ્વામિનારાયણની પ્રણાલિકા. ગુણાત્યાન સ્વામી થકી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ રહ્યા, સંત દ્વારા ભગવાન પ્રગટ રહ્યા, સંત મોક્ષનું દ્વાર રહ્યા. અને એ ભગવાન સ્વામિનારાયણ, એ ગુણાત્યાન સ્વામી, પછી ભગતજી મહારાજ જાગા સ્વામી થકી, પછી શાસ્ત્રીજી મહારાજ થકી, પછી યોગીજી મહારાજ થકી. યોગીજી મહારાજને 1 રૂપિયાનું પરચુરણ ગણતા નહોતું આવડતું, પણ યોગીજી મહારાજનો સંબંધ ભગવાન સાથે અખંડ હતો. બોમ્બેની અંદર પત્રકારોએ પૂછ્યું કે ભગવાન તમારા જીવનમાં ક્યારે આવ્યા? બધા સાધુ સંતોને પૂછતા હતા એમ. સ્વામીજીનું પણ ઇન્ટરવ્યુ લીધું યોગી મહારાજનું. યોગીજી મહારાજ સહજતાથી બધાની વચ્ચે હસી પડ્યા, અમારે તો ભગવાનને ક્યાં આવન જાવન છે, વેન ડીડ ગોડ કેમ ઇન યોર લાઈફ, પેલા બધા પ્રશ્ન પૂછે, તો કે અમારે તો ભગવાન અખંડ છે, આવન જાવન નથી. યોગીજી મહારાજ એવા પુરુષ હતા જેને ભગવાનને અખંડ સંબંધ હતો, જેની વાણીમાં રહીને ભગવાન બોલતા, જેના હલનચલનમાં ભગવાન ક્રિયા કરતા, જેના હૃદયમાં ભગવાન ધબકતા, અને એ ભગવાનનું સ્વરૂપ હોય લાખો યુવકોને ટ્રાન્સફોર્મેશન આપી અને લાખો યુવકોને તનથી મનથી ધનથી બેડ લક્ષથી એડિક્શનથી બધા દેશ સુધારી એના અંતકરણનું પરિવર્તન કરી અને ભગવાન સ્વામિનારાયણના સુખે સુખ્યા કર્યા. અને એ જ યોગીજી મહારાજે સ્વામીજીને આશીર્વાદ આપ્યા કે પ્રભુદાસભાઈ સાધુ થશે, હજારોને નિષ્કામી બનાવશે, હજારો જીવન એના જેટલા યુવકો એમની પાસે આવશે એના જીવનને ધન્ય કરી દેશે. એક જ પ્રસંગની વાત કરવી છે, ગુરુ પૂર્ણિમાનો શુભ દિવસ ઉજવવા માટે ભેગા થયા છે. એકવાર અમે અમેરિકા ગયા હતા, વર્ષોથી જે છે 25-30 વર્ષથી, 1990થી. ત્યાં એક દીકરો PhD કરતો હતો સ્ટોની બ્રુક યુનિવર્સિટીમાં. મેં એને પૂછ્યું કે શું ચાલે છે, અમે લોકો 60 માઇલ કાપીને એની યુનિવર્સિટીમાં મળવા ગયા હતા. પછી એને બધી વાત કરી કે અમારી યુનિવર્સિટીમાં ફંડિંગ બહુ મોટું છે પણ કોઈ ભણતું નથી, PhDમાં આગળ વધતા વચ્ચે વચ્ચે ડ્રોપ થઈ જાય છે. તો કે તને, ત્યારે એને મને અમને લોકોને કહ્યું કે મારા મેડમે મને આ પ્રશ્ન પૂછ્યો કે બીજું બધા ડ્રોપ થઈ જાય છે, તું કેમ, તને પ્રોસેસન નથી આવતું? ત્યારે એને એક જ વાત કરી કે મેડમ એને પૂછ્યું કે તું સવારે 5 વાગે આવે છે લેબમાં અને રાતના 11 વાગે જાય છે, ખાલી દહીંને ભાત જમે છે, તો તારું મોરલ શું છે, તને કોણ ઇન્સ્પિરેશન આપે છે, તને ફ્રસ્ટ્રેશન નથી આવતું, આ રિસર્ચમાં તો કેટલું બધું અઘરી વસ્તુ છે. ત્યારે એને વાત કરી કે 9મા ધોરણની અંદર મારા પર્સન્ટેજ ઓછા આવેલા, મારા ફાધર મને સ્વામીજી પાસે લઈ ગયા, મારા ફાધર વન ઓફ ધ બેસ્ટ ચાર્ટર એકાઉન્ટન્ટ ઓફ બોમ્બે, 500થી વધારે કંપનીઓનું ઓડિટિંગ એ ચાર્ટર એકાઉન્ટન્ટનું ગ્રુપ કરતું હતું, કોઈ ગવર્મેન્ટ પણ મિસ્ટેક ના કાઢે એટલા જીનિયસ માણસ હતા. એને કહ્યું કે મારો છોકરો ભણશે નહીં તો કેવું થશે. સ્વામીજી પાસે મને લઈ ગયા અને સ્વામીજીને કીધું કે આ ડફોડ છે, બનતો નથી. ત્યારે સ્વામીજી મારા કપાળમાં ચાલ્લો કરીને કીધેલું કે આ દીકરો બહુ બનશે અને ભગવાન બુદ્ધિ આવશે અને અમેરિકા જઈને PhD કરશે અને તમારું નામ અને તમારા કુટુંબનું નામ ઉજાગર કરશે. તો કે એ મને જે આશીર્વાદ આપ્યા છે કે મારી તો તાકાત નથી હું PhD કરી શકું, પણ સ્વામીજીના મારી પર આશીર્વાદ છે. એ ચાલ્લો કરતી જે મૂર્તિ છે, એ સ્વામીજીનો પ્રેમ છે, એને યાદ કરીને હું આજે PhDના માર્ગે છું. PhD પણ થઈ ગયો, પણ સ્વામીજીએ ઘડતર કેવું કર્યું છે. એકવાર એ ટ્રાવેલિંગ કરતો હતો, રસ્તાની અંદર ટોલબૂથ આવ્યું, ટોલબૂથ ક્રોસ કર્યા પછી સાઈડમાં ગાડી પુલ કરી અને ભજન કરવા લાગ્યા. આંખમાં આંસુ હતા, સાથે કોઈ બીજો યુવક હશે એને પૂછ્યું કે બીજું વોટ હેપન, તબિયત સારી નથી, અનઇઝીનેસ છે, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? તો કે ના પ્રોબ્લેમ નથી, થોડી વાર મને લીવ મી અલોન, ભજન કરી લેવા દે. 10-1 મિનિટ ભજન કર્યા પછી કે ચાલો જઈએ. તો કે પ્રોબ્લેમ શું હતો? ત્યારે એને કહ્યું કે આ ટોલબૂથ કલેક્ટ કરવા પર જે દીકરી ઊભી છે, બેઠી છે, એ રૂપાળી છે, એના તરફ મારી નજર ગઈ. તો કે એમાં શું ઓબ્વિયસ જાય જ ને નજર, તો પૈસા આપવાના છે આપણે, રસીદ લેવાની છે. તો કે એવું નહીં, મને રાગે યુક્ત એ દીકરી તરફ બીજી વખત 2-4 સેકન્ડો માટે મારી નજર ગઈ અને એટલા માટે હું ભજન કરું છું. તો કે અહીંયા કોણે જોયું અને તું કેમ આવું બધું નાનું નાનું વસ્તુ વિચારે, તું તો PhD છું. ત્યારે એને કહ્યું કે જો ગમે એટલી મોટી સ્ટ્રોંગ દિવાલ હોય એની પર એક ખીલી મારવાથી દિવાલ ના પડે, પણ રોજ એક ખીલી મારો તો 2-3 વર્ષે દિવાલ આપોઆપ પડી જાય. એમ આત્માને વિશે ભગવાન પધરાવ હોય તો આટલી નાની મિસ્ટેક ના ચાલે. એ દીકરીનો ફોટો પ્રિન્ટઆઉટ મારા આત્માને વિશે પડ્યું, મારા અંતકરને વિશે પડ્યું, તો હવે મારો ઓલરેડી અંદરનો જૂનો કચરો છે જ કરોડો જન્મનો, એ તો હજુ ક્લીન થયો નથી, અને હું નવો નાખીશ તો મારા હૃદયમાં હું ભગવાનને કેવી રીતે પધરાવીશ? તો કે કોણે જોયું? તો કે ભગવાન સ્વામિનારાયણ મારા આત્માને વિશે અખંડ બિરાજમાન છે અને મારી બધી ક્રિયા જોઈ રહ્યા છે અને એ મને ઇન્સ્પાયર કરી રહ્યા છે કે બીજું આટલી નાની પણ ભૂલ ના ચાલે, એટલા માટે મેં ભગવાનની માફી માગીને ભજન કર્યું. કહેવાનો મતલબ, આવા એક અસંખ્ય હજારો યુવકોનો સમાજ સ્વામીજી એમના પ્રેમ આશીર્વાદ હૂંફથી આજે આ સ્વામીજીની 29મી 30મી ટ્રીપ હશે. 81 વર્ષની ઉંમરે 1985થી સ્ટાર્ટ કરેલું એમનું વિચરણ આજે પણ વિદેશમાં દર વર્ષે નોન સ્ટોપ ફરે છે, દર વર્ષે હજારો માઇલનું ટ્રાવેલિંગ કરે છે. સ્વામીજીના શરીર ઉપર લાખો માઇલનું ટ્રાવેલ, હજારો માઇલનું ટ્રાવેલિંગ તો બાય વોકથી કર્યું છે, બાય ટ્રેન કર્યું છે, બાય કાર કર્યું છે, ફ્લાઇંગ તો જુદું, પણ એની પાછળ સ્વામીજીના જીવનની અંદર એક જ ભાવના રહી છે કે ભગવાન સ્વામિનારાયણ. એને સંકલ્પ કર્યો છે કે અમારા સંબંધમાં જે જે આવે એનું અતિશય રૂડું કરવું. ભગવાન સ્વામિનારાયણ અને યોગીજી મહારાજ તરફ નજર રાખી સ્વામીજી ના બધા હજારો પ્રસંગ છે, અત્યારે વધારે વાત નથી કરવી, એટલી વાત કરવી છે. સ્વામીજી પધાર્યા છે, ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે સૌ આવ્યા છીએ. આપણે એમના આશ્રમમાં નથી જઈ શકતા ઇન્ડિયા સુધી, પણ સ્વામીજી સામેથી ચાલીને આવ્યા છે. આપણા માટે પ્રાર્થના કરવાનો અવસર છે, આશીર્વાદ માગવાનો અવસર છે, અને સ્વામીજી આપણને આશીર્વાદ આપશે પણ. અને સાથોસાથ સ્વામીજી આમંત્રણ આપવાની ભાવનાથી આવ્યા છે કે 2015 જાન્યુઆરીની 1-3 દરમિયાન એક સુંદર યુવક મહોત્સવનું એમને આયોજન કર્યું છે, જેના માટે સ્વામીજી 3-4-5 વર્ષથી એક ધારે આલોચથી બધાને આકાર્ય કરી રહ્યા છે. યોગીજી મહારાજનું સૂત્ર હતું, યુવકો મારું હૃદય છે. સ્વામીજીએ સૂત્ર બનાવ્યું, યુવકો મારું સર્વસ્વ છે. મારા ગુરુના જેટલા સંકલ્પો હતા એ બધા મારે પૂરા કરવા છે, હા ગડતલ કરવી છે, એમનો સંકલ્પ હતો. સંપ સુહૃદ ભાવની એકતા, તો સ્વામીજીએ હજારોના સુહૃદ ભાવથી જીવતો એક સમાજ તૈયાર કર્યો. સ્વામીજીના જીવનમાં આરામ નથી. સ્વામીજીને ન્યૂઝીલેન્ડમાં પૂછ્યું કે સ્વામીજી આરામ કરો ને. સ્વામીજી કે આરામ જ કરું છું ને. તો કે ના સ્વામી, આટલો ભીડો બેઠો છો, 20-20 કલાક કામ કરો છો આ ઉંમરે. સ્વામી કે જ્યાં સુધી 50,000 મંદિરો તૈયાર ના થાય ને ત્યાં સુધી સાધુ હરિપ્રસાદને આરામ કરવાનો હક નથી, અધિકાર નથી. પેલા એ કીધું, સ્વામી 50,000 મંદિર? સ્વામી કે ઈંટો રેટી ચૂના સિમેન્ટના મંદિરની વાત નથી કરતો, 50,000 જીવતા જાગતા મંદિરો કે જેનો દેહ મંદિર બની ચૂક્યું હોય, જેનું ઘર મંદિર બની ચૂક્યું હોય, જેનું મન મંદિર બની ચૂક્યું હોય, જેની આંખ મંદિર બની ચૂકી હોય, એવા જે 50,000 યુવકો જ્યાં સુધી હું યોગીજી મહારાજના ચરણે ના મૂકું ત્યાં સુધી મને આરામ કરવાનો અધિકાર નથી. આવી ભાવનાથી સ્વામીજી દેશ અને પરદેશમાં નિરંતર વિચરણ કરે છે, અને એ જ હેતુસર આટલો મોટો મહોત્સવ કરે છે. પણ સ્વામીજી એક ક્રોનિક શબ્દ વાપરે છે કે મારી જિંદગીનો આ છેલ્લો મોટો મહોત્સવ છે, પછી નાના મહોત્સવ કરીશું, મોટો છેલ્લો છે. પણ એની આટલી ગરજ દેખાડવા પાછળની ભાવના છે આમંત્રણ આપવાની, કે તમે બધા આવજો, તમે બધા સમયામાં સહભાગી થજો, તમે દર્શન કરવા આવજો, તમે સમયાને નિહાળજો. સ્વામીજી બહુ અતિશય મહિમાથી વાત કરે છે, અતિશય મહિમાથી, જે ત્યાં 6 સંતોના પિક્ચર્સ મૂકેલા છે. મોરારી બાપુ છે, ચિદાનંદ મુનિ મહારાજ છે, સત્યમિત્રાન ગિરીજી મહારાજ છે, રમેશભાઈ ઓઝા છે, જીનચંદ્ર વિજયજી મહારાજ છે, દ્વારકેશલાલજી મહારાજ છે. એ બધા જ સંતોને સ્વામીજી અપરંપાર મહિમાથી કહે છે કે તમને એક સાથે બધા તીર્થોના દર્શન થશે, તમે પધારો. આ બધાને બોલાવીને આપણને લાભ અપાવવા માંગે છે સ્વામીજી, કે એ બધાના તો આશીર્વાદ મળશે જ. અને એ સિવાય ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે. સ્વામિનારાયણ ભગવાનને પૂછવામાં આવ્યું કે તમે આટલા બધા મહોત્સવ શા માટે કરો છો? એ જમાનામાં 3600 મણ લોટનો લાડુ ડભાણની ધરતી પર બનાવડાવે તો, એટલે 10,000 મણ થાય, ઘી ને સાકર બધું ગણતા. કેટલા બધા ભક્તો આવ્યા છે, ત્યારે નહોતું ટ્રાન્સપોર્ટેશન, નહોતા રોડ, નહોતું ટ્રેન, નહોતું એર, કશું જ નહોતું. એ જમાનામાં હજારો ભેગા કરતા હતા. સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે આટલા બધા ભક્તોને તમે બોલાવો છો, મોટા મોટા ઉત્સવો કરો છો, એની પાછળનું કારણ શું છે? સ્વામિનારાયણ ભગવાને કહ્યું, આપણા શાસ્ત્રમાં લખ્યું છે, અંતે યામતિ સ્વાગતિહી. સ્વામી કે આ ફંક્શનમાં જે કોઈ આવે અને એને કશું ને કશું ગમી જાય, કોઈને ડેકોરેશન ગમે, કોઈને સ્ટેજ ગમે, કોઈને સંત ગમે, કોઈને પાર્ષદ ગમે, કોઈને સેવા ગમે, અહીં બધા યુવકો સેવા કરે, તમને બધાને ગમશે. એ યુવકોના ફેસ ઉપર જોવો, ભક્તિ હશે, સરળતા હશે, આત્મીયતા હશે, નિર્દોષ બુદ્ધિ હશે. આટલું મોટું ફંક્શન કરો, એક યુવક ઊંચે સ્વાદે નહીં બોલતો હોય, ક્યાંય તમને જોવા નહીં મળે. સંસ્થાઓ ચલાવતા હશો, તમને ખબર હશે અંદર અંદર કોર્ડિનેશન ના હોય. જ્યારે સ્વામીજીના કૃપાથી અહીંયા એકબીજા તરફ ભગવાનના ભાવથી જીવવામાં આવે છે. એ અક્ષરધામની ટ્રેનિંગ સ્વામીજી આપી રહ્યા છે. અને એવા સમયની અંદર સ્વામીજી આપણને આપ્યું કે તમે એ સંતોના દર્શન કરવા આવજો, આશીર્વાદ આપજો. અને ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપ્યા કે તમને આમાંનું કશું ગમશે તો અંતકાળે તમને સમયાની કે સંતની કે અમારી કે પાર્ષદની સ્મૃતિ થશે, જેના ફળ સ્વરૂપે તમારા આત્માનું અંતે યામતિ, મતિ તમારી પવિત્ર થઈ જશે. અંતકાળે ભગવાન સ્વામિનારાયણ કીધું, અમે દર્શન દઈને તેડવા માટે આવી જઈશું. આ ફંક્શનની પાછળ હેતુ એ, કરોડો જન્મથી આપણે આવતા જતા રહ્યા છે, પુનરપિ જનનમ પુનરપિ મરણમ. કેટલાક કરોડો ગુણાત્યાન સ્વામીજી કીધું કે સમુદ્રમાં પાણી છે એટલું માતાનું દૂધ ધાવ્યા છે, કેટલી વખત ટર્નઓવરથી આવીશું આપણે. અને છેલ્લો જન્મ કરવો હોય તો ભગવાન અને સંત સિવાય કોઈ માર્ગ નથી. અને એના માટે ભગવાન અને સંત ચીખી ચીખીને બોલે છે, આટલો દાખલો કરે છે અને સમજાવે છે. એવા સ્વામીજી આપણી વચ્ચે આવ્યા છે કે આપણા આત્માનું રૂડું થાય. બીજી વાત કરે છે, 5 મહાન સંતોના આપણને દર્શન થાય. ત્રીજી વાત કરે છે, 20-25 નાના નાના યુવકો જેના જીવનમાં ધ્યેય ક્લિયર છે, જેનું ડેસ્ટિનેશન ક્લેરિટી છે, જેના જીવનમાં નિષ્ઠા છે, જેના જીવનમાં સ્વધર્મ છે, જેના જીવનમાં આત્મીયતા છે, એ જીવતા જાગતા ભગવાનના મંદિર બન્યા હોય અને ભગવાનની પ્રેરણા લઈને જીવન જીવતા હોય એવા યુવકોના સ્વામી કે પ્રવચનો સાંભળજો, તમને જરૂર આનંદ થશે. સ્વામી કે તમારા આત્માને વિશે ખૂબ આનંદ થશે. તો આ એક હેતુ છે અને એથી વિશેષ નવા યુવકો આવશે, એના જીવનનો બી ધ્યેય ક્લિયર થઈ જશે. આટલો બધો દાખલો કરીને મોટા પુરુષ સમજાવે, જેને કોઈ સ્વાર્થ નથી. સ્વાર્થ હોય તો ડોલર પાઉન્ડ ના માગે, સ્વાર્થ હોય તો ફંડ રેઝિંગ ના કરે. અહીંયા સેન્ટ્રલ લેવાનું છે, સેન્ટરનું કન્ફર્મ થઈ ગયું છે, પણ સ્વામીજીને કીધું બધાને વાત કરીએ. સ્વામી કે જાહેરમાં નહીં, કોઈને હેત હોય ને આપે તો. પણ સ્વામીજીને એ વસ્તુ નથી ગમતી. બીજી બાજુ પૈસાથી દુનિયાનો વ્યવહાર ચાલતો હોય છે, પણ સ્વામીજી કે આપણે ભગવાન નામ આશરે છીએ અને ભગવાનનું ભજન કરીએ. અનંત બ્રહ્માંડ જેને ભગવાન ચલાવે છે, આપણું તંત્ર ભગવાન નહીં ચલાવે. આપણું સેન્ટર બી થશે ને બધું સર્વોપરી થશે. જ્યારે આ સેન્ટરમાં પગ મૂક્યો સ્વામીજીને જોવા લઈ ગયા એ ચર્ચને, સ્વામીજી કે ભગવાન સ્વામિનારાયણે આપણા માટે રાખી મૂક્યું હતું. એટલું સરસ નાનકડું પણ સરસ સેન્ટર સ્વામીજી લે છે, પણ સ્વામીજીના જીવનની અંદર કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. અને કદાચ કોઈ સેવા કરે, હું છેલ્લા એક પ્રસંગની વાત કરું, સ્વામીજી સાઉથ ઇન્ડિયામાં જતા હતા, પાછા આવતા રસ્તામાં સ્વામી કે ગાડી અહીં ઊભી રાખો. ડ્રાઈવરે કીધું કે સ્વામીજી બાથરૂમ જવું હોય તો થોડું આગળ વસ્તી જેવું છે. સ્વામીજી તો ગાડી ઊભી રખાવીને દોડીને અંદર ગયા, ત્યાં મારામારી થતી હતી. એક માણસ ચાકુથી બીજા પર હુમલો કરવા જતો હતો, તલવાર જેવું હતું મોટું સાધન. સ્વામીજી પાછળથી એનો હાથ પકડી લીધો, પેલાને કલ્પના નહીં કે મને પકડશે કોઈ. અને સ્વામીજી પોતાની તાકાત બહુ સહેજ ઊંચો કરી દીધો, તલવાર નીચે પડી ગઈ. સ્વામીજીની પર ગરમ થઈ ગયો કે આપ કોણે. સ્વામીજી કે પેલાને કે તું ભાગી જા. પેલાને છોડાવ્યો અને ભગાડ્યો જેનું મર્ડર થવાનું હતું. પછી સ્વામીજીએ સમજાવીને સ્વામીજી કારમાં પાછા આવ્યા. સ્વામીજીને જઈને ગાડીમાં ઘનશ્યામભાઈએ પૂછ્યું એમના ડ્રાઈવરે કે સ્વામીજી અજાણ્યા ગામમાં આ સાઉથ ઇન્ડિયામાં આપણે આટલું બધું રિસ્ક લેવાની શી જરૂર, પોલીસના લફરા થાય, મારામારી થાય, મર્ડર કેસ થાય, કામ વગર ઇન્વોલ્વ થવાની શી જરૂર, સાંકે તમારો વિષય નથી. સ્વામી રહસ્ય તો કહો. સ્વામી કે આ જે માણસ આજે મરવાનો હતો એનો કાળ નિશ્ચિત હતો અને પેલો મારવાનો હતો, પણ એ જે મરનાર વ્યક્તિ હતી એને ભગવાન સ્વામિનારાયણના સંતોની 200 વર્ષ પહેલા સેવા કરીને જમાડ્યા હતા અને સદભાવ રાખેલો એ પુણ્ય કરીને ભગવાને આપણને મોકલ્યા અને આજે પેલાની રક્ષા થઈ. મને તો આ વસ્તુ નથી દેખાતી, બુદ્ધિ કદાચ ના માને, પણ સ્વામીજી એવા પુરુષનું જીવન એટલું નેચરલ છે, એનો દાખલો એટલો અપરિમિત છે કે એના એક એક વચન માનવા મન બુદ્ધિ તૈયાર થઈ જાય કે આવા પુરુષ જૂઠું ના બોલે, આવા પુરુષ આપણું અહિત ના કરે. તો આજે ઠાકોરજી અને સ્વામીજીના ચિત્રનો પ્રાર્થના કરવી છે કે ગુરુપ્રસાદ સ્વામી કીધું એ પ્રમાણે, કોઈને સ્વામિનારાયણ બનાવવાની કોઈ અપેક્ષા નથી. સ્વામીજી એકદમ ઓપન છે, વર્લ્ડના કોઈ પણ જગ્યાએ એક જ વાત કરશે કે જો તમે રામચંદ્ર ભગવાનના ઉપાસક હોવ તો હનુમાનજી જેવા સંત ગોદીને સોતીને એની ગોદમાં બેસી જજો. ભગવાન કિશનના ઉપાસક હોય તો સુખદેવજી જેવા સંતની ગોદમાં બેસજો. ભગવાન શિવશક્તિના ઉપાસક હોય તો ગણેશજી જેવા સંતની ગોદમાં બેસજો. ભગવાન કિશનના ઉપાસક હોય તો સુખદેવજી જેવા, અને ભગવાન સ્વામિનારાયણના ઉપાસક હોય તો ગુણાત્યાન સ્વામી જેવા, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, અમારા જસભાઈ સાહેબ જેવા, કાકાજી પપ્પાજી જેવા પુરુષો હતા, એવા કોઈ પુરુષની ગોદમાં તમે બેસી અને જીવનને ધન્ય કરી દો તો તમે ભગવાન સુધી પહોંચી જશો. આપણે દરેક જન મંદિરમાં જતા હોય છે, પણ આપણે કહી નહીં શકીએ કે મારી પ્રાર્થના ભગવાન સાંભળે છે. મંદિરમાં જઈએ છીએ પણ કહી નહીં શકીએ કે મને ફ્રસ્ટ્રેશન નથી આવતું. મંદિરમાં જઈએ છીએ કહી નહીં શકીએ કે મારું મન પવિત્ર વિચારોમાં છે. કહી નહીં શકીએ કે મને કોઈના માટે ઈર્ષાનો ભાવ નથી થતો. ઇન્ડિયામાં તો અમે કહીએ કે કોકના ઘરમાં ફ્રીજ આવે ને તો આપણા ઘરની ઠંડક જતી રહે. ઈર્ષા અતિશય સૂક્ષ્મ વસ્તુ છે. કમ્પેરેટિવ સેન્સ અને કોમ્પિટિટિવ સેન્સ દરેક વ્યક્તિના આત્માને વિશે પડેલી છે અને એ વસ્તુ માણસને કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ ડિસ્ટર્બ કરે છે. એના માટેનો ઉપાય યોગીજી મહારાજે બતાવ્યો, સંપ સુરત ભાવને એકતા. અને સ્વામીજીનો સંકલ્પ બી છે કે સંપ સુરત ભાવને એકતાથી જીવન જીવતો એવો હજારોનો સમાજ મારે યોગીજી મહારાજના અને ભગવાન સ્વામિનારાયણના ચરણે ધરવો છે. એના માટે સ્વામીજી 81 વર્ષની ઉંમરે આટલો પ્રયત્ન કરે છે, હા ગડતલ કરે છે. તો આજે ઠાકોરજી અને સ્વામીજીના શ્રી ચરણો પ્રાર્થના કરીએ કે ગુરુ પૂર્ણિમા અમે ઉજવવા માટે આવ્યા છીએ તો અમારા જીવનની અંદર એવા કોઈ સાચા ગુરુનું સ્થાન થાય જેને લઈને અમારા આત્માની યાત્રા આજથી ઓનવર્ડ દેહ મૂકીએ ત્યાં સુધી ભગવાન તરફ ચાલ્યા કરે એવો બુદ્ધિયોગ આપીને અમને સૌને સુખ્યા કરજો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.